તારીખ 1-9-1990, પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત, બોલ નંબર 50 અને 51 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 211.
આઠમો દિવસ છે. ઉત્તમ ત્યાગનો આજે દિવસ છે. ઉત્તમ એટલે સમ્યક પ્રકારનો ત્યાગ. સમ્યક શબ્દ આત્માભિમુખપણાને દર્શાવે છે. પરિણામ જ્યારે આત્માભિમુખ થાય છે ત્યારે એ પરિણામ પર પદાર્થને સન્મુખ રહેતા નથી. પર પદાર્થનું ગ્રહણ તો પર પદાર્થની સન્મુખતાના પરિણામના કાળમાં હોય છે, અથવા પર પદાર્થના ગ્રહણરૂપ પરિણામ એ અવશ્ય પર સન્મુખતા હોય ત્યારે જ હોઈ શકે. પણ જે પરિણામ સમ્યક થાય, આત્માભિમુખ થાય, ત્યારે કોઈ પદાર્થના ગ્રહણનો તેમાં ભાવ હોઈ શકતો નથી અથવા થઈ શકતો નથી. એવો જે પરિણામનો ધર્મ છે એ ધર્મને અહીંયા ઉત્તમ ત્યાગ કહેવામાં આવ્યો છે. પદ્મનંદી પંચમિશ ટીકામાંથી 101 નંબરના શ્લોક ઉપર અહીંયા પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન છે. સમ્યક પ્રકારે શ્રુતનું વ્યાખ્યાન કરવું, ત્યાગમાં એ વાત લીધી છે. આચાર્ય પદ્મનંદી દેવ ત્યાગની વ્યાખ્યામાં આ વાત કરે છે કે સમ્યક પ્રકારે શ્રુતનું વ્યાખ્યાન કરવું. શ્રુતનું વ્યાખ્યાન આત્માભિમુખ રહીને કરવું એમ થયો એનો અર્થ. સ્વસન્મુખ રહીને કરવું, સ્વરૂપને લક્ષ્યમાં રાખીને કરવું, સ્વરૂપમાં સાવધાન થઈને કરવું, સ્વરૂપનું અવિસ્મરણ થાય એ રીતે કરવું. એ પ્રકારે સમ્યક પ્રકારે શ્રુતનું વ્યાખ્યાન કરવું. અને બીજા મુનિરાજ વગેરેને પુસ્તક, સ્થાન તથા પીછી કમંડળ આદિ જે સંયમના સાધન આપવા, તેને ધર્માત્માઓનો ઉત્તમ ત્યાગ ધર્મ છે. ક્રિયતે શ્રુતસ્ય વ્યાખ્યાયા ક્રિયતે શ્રુતસ્ય, એવો શબ્દ પડ્યો છે. શ્રુતની વ્યાખ્યા કરવી સમ્યક પ્રકારે એને ત્યાગ ધર્મ કહ્યો છે. બોલો, ક્યાંની ક્યાંથી વાત નીકળે છે? સીધી રીતે અર્થ કરવા જાય તો એમાં ત્યાગ શું આવ્યો એમ કે છે. શ્રુતની વ્યાખ્યા કરવી એમાં શું ત્યાગ છે? કે સર્વ શ્રુતનું કેન્દ્રસ્થાન તો શુદ્ધાત્મા છે. એ શુદ્ધાત્માની અભિમુખ થઈને એની વ્યાખ્યા કરવામાં આવે તો એ વ્યાખ્યાને ત્યાગનું નામ દેવામાં આવે છે. કેમ કે કોઈ પણ પ્રકારના પર પદાર્થની અંદર ગ્રહણ કરવાનો ત્યાં સવાલ જ ઉપસ્થિત થતો નથી, જેને ત્યાજ કહેવામાં આવે છે. સહજ ત્યાગને ત્યાજ કહેવામાં આવે છે. એ તો ત્યાજ જ છે, પછી એને ગ્રહણ કરવાનો ક્યાં પ્રશ્ન છે? સંયમના સાધનો, ઉપકરણ જેને કહેવામાં આવે છે, એ મુનિરાજને આપવા ધર્માત્માઓ આપે છે તો એને પણ ત્યાગ ધર્મ કહે. દાનને ત્યાગ કહ્યો છે ત્યાં. એટલે એવા એને પણ ત્યાગ કર્યો છે, એ દાનને પણ ત્યાગ કર્યો છે. હું શુદ્ધ આત્મા છું, હું એક શુદ્ધ આત્મા છું, આ જગતમાં મારું કાંઈ પણ નથી, દેહ પણ મારો નથી, પછી દેહના સગા અને એ સિવાય દેહની સાથે સંબંધ ધરાવતા પદાર્થો એ કાંઈ મારું નથી. એવા સમ્યક જ્ઞાનપૂર્વક, એવા આત્માના જ્ઞાનપૂર્વક, અત્યંત નિકટ શરીરમાં પણ મમતાનો ત્યાગ કરીને, એ જ વાત લીધી છે, અત્યંત નિકટ શરીરમાં પણ મમતાનો ત્યાગ કરીને શુદ્ધ સ્વરૂપમાં રમણતા પ્રગટ કરે ત્યારે મુનિઓને સર્વે પ્રભાવોનો ત્યાગ થઈ જાય છે. આ શ્રુતની વ્યાખ્યામાં આ વાત છે કે એ શ્રુતની વ્યાખ્યા સ્વાભિમુખ કરવામાં સ્વરૂપલીનતાનો ઉપદેશ છે, સ્વરૂપલીનતાનો પુરુષાર્થ કરવાની વાત છે, અને એ સ્વરૂપલીનતા થતાં પરભાવોનો ત્યાગ આપોઆપ જ છે, કરવો પડતો નથી, પણ આપોઆપ જ છે. જ્યાં પોતાના જ શુભભાવોનો ત્યાગ છે તો પછી એના ફળ સ્વરૂપ જે દેહાદી કે કંઈક ધન વગેરે છે એમાં મમત્વનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એ મમત્વના અભાવને અહીંયા ત્યાગ કર્યો. આત્મા શુદ્ધાત્મ સ્વરૂપે પરથી ભિન્ન હોવાને લીધે જે ભિન્નપણાને કારણે મમત્વનો અભાવ થાય છે એને અહીંયા ત્યાગ કહેવામાં આવ્યો છે. એ રીતે ત્યાગની વ્યાખ્યા લીધી છે. પરપદાર્થોથી આત્મા પોતાનો શુદ્ધાત્મા ભિન્ન છે એવું પરથી ભિન્ન જાણતા, પોતાનું સ્વરૂપ પરથી ભિન્ન જાણતા પર પદાર્થ પ્રત્યે મમત્વનો અભાવ થઈ ગયો એને અહીંયા ત્યાગ કહેવામાં આવે છે. એ રીતે અહીંયા શ્રુતની જે વ્યાખ્યા છે એને ત્યાગ માગણી છે. ભિન્નતાને લઈને મમત્વ નથી, કેમ મારા પણ નથી કે હું ભિન્ન છું, દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને ભાવથી સર્વથા ભિન્ન હોવાને લીધે એ મારું નથી એનો અર્થ ત્યાગ છે. એનો મમત્વનો અભાવ થાય છે એનો અર્થ ત્યાગ કરેલો છે. હા, એને ઉત્તમ ત્યાગ કહે છે. મારા પૈસા હતા ને મેં દાનમાં આપ્યા એનું નામ ત્યાગ નથી. શું તમારે કોઈ વાર અહીંયા પ્રશ્ન ચર્ચા થતો હતો, સ્વાધ્યાય તો ઘણા વર્ષથી ચાલે છે, કે અમે ભાડું ખર્ચીને સોનગઢ જઈએ, બસમાં જઈએ કે મોટરમાં જઈએ, તો પેટ્રોલનો ખર્ચ કરીને અને સોનગઢ જઈએ ને અમે સોનગઢ જઈએ એનો કાંઈ અર્થ જ નહીં, એની કોઈ કિંમત નહીં, કોઈ ભાવની કિંમત નથી, એવો વિષય ચાલે ત્યારે આવી એક દલીલ આવે. એટલે હું ભાડું ખર્ચું છું, હું પેટ્રોલના પૈસા ખર્ચું છું, એની કિંમત છે એમાં. શેની કિંમત છે? હું ખર્ચું છું ને મારા પૈસાનો હું ખર્ચ કરું છું. કે છે કે એને ઉત્તમ ત્યાગ કહેતા નથી. ભલે એને ત્યાગ કર્યો છે પણ એને ઉત્તમ ત્યાગ કહેતા નથી. લૌકિકમાં તો એવો ત્યાગ બધા કરે છે, જૈન ધર્મનો એ વિષય નથી. જૈન ધર્મ કોઈ બીજી જાતનો છે, એનો એની જાત જ જુદી છે. એમાં મમત્વ પહેલાં છોડવાની વાત છે, પછી ત્યાગ એવું નામ લાગુ પડે છે. મમત્વ રાખીને ત્યાગ કરવાનો જૈન ધર્મની અંદર ત્યાગનો વિષય જ નથી, ત્યાગનો પ્રકાર નથી, ત્યાગની વાત નથી ત્યાં. એ રીતે ત્યાગનો ધર્મ લીધો છે. આત્માના ભાનપૂર્વક શરીરાદિ સર્વે પદાર્થો ઉપરની મમતાનો ત્યાગ કર્યો તેમાં ઉત્તમ આકિંચન ધર્મ પણ આવી જાય છે. એમાં અકિંચન એટલે પોતે કાંઈ આકાંક્ષા રાખતો નથી, અકિંચન પણ જરૂરત સમજતો નથી, એના પ્રત્યે આકાંક્ષા નથી, મમત્વ નથી. એક જ શ્લોકમાં આચાર્ય દેવે એ બંને ધર્મોનું વર્ણન કર્યું છે. ઉત્તમ આકિંચન ધર્મ પણ એમાં આવી જાય છે અને ઉત્તમ ત્યાગ ધર્મ પણ એમાં આવી જાય છે. એ રીતે આત્માના ભાનપૂર્વક મુનિદશા વર્તતી હોય પણ હજી પૂર્ણ સ્થિરતા ન થતી હોય અને વિકલ્પ ઉઠે ત્યારે મુનિઓ શુસ્ત્ર શ્રુતની શાસ્ત્રની ભલી રીતે વ્યાખ્યા કરે તેને અહીં ત્યાગ ધર્મ કહ્યો છે. એમાં એ જ વાત છે કે મમત્વ, દેહનું પણ મમત્વ છોડવું, મુનિને બીજો તો પરિગ્રહ નથી પણ દેહનું પણ મમત્વ છોડવું એ શ્રુતની વ્યાખ્યામાં વિષય આવે છે. ત્યાં ખરેખર શાસ્ત્ર વાંચવાની ક્રિયાને કે રાગને ધર્મ કયો નથી, પણ તે વખતે અંતરમાં વિતરાગ સ્વભાવનું વિશેષ ગોલન થતાં અથવા રસ વધતા જે રાગનો ત્યાગ થાય છે, રાગનો અભાવ થાય છે, તે જ ઉત્તમ ત્યાગ છે. એને જ અહીંયા ઉત્તમ ત્યાગ કહેવામાં આવ્યો છે. શ્રુતની વ્યાખ્યા કરતી વખતે વાણી કે વિકલ્પ હોય તે કાંઈ ધર્મ નથી. સર્વશ્રુતનું, સમસ્ત શ્રુતનું રહસ્ય તો આત્મ સ્વભાવ છે, અથવા સમસ્ત શ્રુતનું કેન્દ્ર સ્થાન. શ્રુતનો વિસ્તાર ઘણો છે, પણ એ સમસ્ત શ્રુતનું કેન્દ્ર સ્થાન તો એક આત્મ સ્વભાવ છે, અને એ વિતરાગ ભાવ એ જ સર્વત્ર સર્વત્ર શ્રુતનું પ્રયોજન છે. વિકલ્પ હોવા છતાં એ વખતે વિતરાગી જ્ઞાન સ્વભાવના આશ્રયે સમ્યક શ્રુતની, સમ્યક શ્રુત જ્ઞાનની પણ વૃદ્ધિ થાય છે, સ્વસંવેદનની પણ વૃદ્ધિ થાય છે, અને રાગ ટળતો જાય છે. આને જ ધર્મ કહેવામાં આવ્યો છે. આ રીતે સંક્ષિપ્તમાં આજના દિવસે ત્યાગ ધર્મના વિશે સમજવા જોઈએ છે, કે આજ વિષયમાં સમયસારની જે 34મી ગાથા છે એ બહુ સ્પષ્ટ છે કે આત્મા તો ત્યાગ સ્વરૂપ જ છે, એને તો ગ્રહણ કરવાનું બની શકતું જ નથી. માટે ત્યાગ એવું નામ પણ એને દેવું એ લાગુ પડતું નથી, એમ કરીને 34મી ગાથામાં જ્ઞાન પ્રત્યાખ્યાન છે એ શબ્દ આચાર્ય દેવે લીધો છે, કે જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે ખરેખર. તો પ્રત્યાખ્યાન એટલે ત્યાગ કોનો કરવો, જ્ઞાન પોતે જ પ્રત્યાખ્યાન સ્વરૂપ છે. એ વાતનું પણ આ પ્રવચનની અંદર ગુરુદેવશ્રીએ ઉલ્લેખ કરેલો છે. ચાલતો અધિકાર છે ગુરુદેવશ્રીના વચનામૃતમાં 50મું વચનામૃત ચાલે છે. પચાસમાં વચનામૃતમાં કાલે એ વિષય ચાલ્યો કે શ્રુત જ્ઞાનના બળ વડે, એટલે કે શ્રુત જ્ઞાનની પ્રધાનતા વડે પ્રથમ જ્ઞાન સ્વભાવ આત્માનો બરાબર નિર્ણય એટલે યથાર્થ નિર્ણય કરી, અને મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનને આત્મસન્મુખ કરવાનો જે પ્રયાસ થાય છે, પુરુષાર્થ થાય છે, એને અહીંયા સમ્યક દર્શનનો અને સ્વાનુભવનો પુરુષાર્થ વ્યવહારે કહેવામાં આવ્યો છે. એ પ્રયત્ન કરવો તે અહીંયા વ્યવહાર છે, તે સાચો વ્યવહાર છે, તે પરમાર્થ હેતુભૂત વ્યવહાર છે, અને એવો પ્રયત્ન કરવા યોગ્ય છે એમ લેવું. હવે કહે છે કે ઇન્દ્રિયો અને મન તરફ રોકાતું, જે જ્ઞાન ઇન્દ્રિયોને મન તરફ રોકાતું હતું અને ઓછા ઉઘાડવાળું જે જ્ઞાન હતું તેના વ્યાપારને સ્વ તરફ વાળવો તે વ્યવહાર છે. ઇન્દ્રિયોને મન તરફ જે જ્ઞાન વળતું હતું, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન, પાનું 33મું છે, 50 નંબરનો બોલ છે, તો એ જ્ઞાન પર પદાર્થ સન્મુખ થઈને પર પદાર્થની ઉપાધિ ધારણ કરતું હતું, એ જ્ઞાનને અંતર્મુખ કરીને નિરુપાધિક ભાવે પોતાના સ્વરૂપ પ્રત્યે એને જોડવું, યોજવું, એ ખરેખર પ્રયત્ન કરવા જેવો છે. ભલે એ વ્યવહાર છે, પણ એ વ્યવહાર કરવા જેવો છે એમ અહીંયા ગુરુદેવ કહેવા માંગે છે. એક શ્રીમદજીએ વાત લીધી છે કે મોક્ષ માર્ગના વિષયમાં અને ધર્મના પ્રકરણમાં અનેક વાતો છે, એનો ઘણો વિસ્તાર છે શાસ્ત્રોમાં, તો પણ કેવી રીતે અંતર્મુખ થવું, કે જે પરિણામ અંતર્મુખ થતા નિશ્ચય ધર્મ કહેવામાં આવે છે, એ નિશ્ચય ધર્મ કરવાની યોજના જેમ કોઈ કામ કરવાની યોજના હોય છે ને, હવે આ એક બહુ મોટું કામ છે, એની આટલી મોટી યોજના કરવામાં આવી છે જેથી એ કામ બરાબર પાર પડે, એમ આત્માને ધર્મ થાય અથવા મોક્ષ પદ નિર્વાણ થાય, સિદ્ધ પદ મળે, નિશ્ચય ધર્મની પ્રાપ્તિ થાય. તો એવી જે નિશ્ચય ધર્મની પ્રાપ્તિ છે, એની જે નિશ્ચય યોજના છે, એ એક જ્ઞાનીઓના હૃદયમાં રહેલી રહસ્યભૂત વાત છે. એમ કહીને આ વિષય એમણે લખ્યો છે. વેદાંતના એક પ્રખર વિદ્વાન હતા મનસુખરામ સૂરીરામ કરીને, એમને આ વિષય લખ્યો છે કે તમે તો મોટા વિદ્વાન છો, ઉંમરમાં પણ મોટા હશે, પ્રસિદ્ધિ અને પ્રખ્યાતિમાં આબરૂમાં પણ મોટા માણસ ગણાતા હશે. આ નાની ઉંમરમાં 20-21-22 વર્ષની ઉંમર આસપાસ લખે છે, એટલે ઉંમર તો એક છોકરાની ઉંમર હોય 20 વર્ષની એવું લાગે. એટલે એમ લખે છે કે વાતો તો ઘણી છે, ક્યારેક પ્રત્યક્ષ મળવાનું થશે તો આપણે એ બધી વાતો કરીશું, સાથે સત્સંગ કરીશું. પણ અનેક વાતો આ પત્રની અંદર મેં જ રજૂ કરી છે, તો પણ મારે એટલું કહેવું જોઈએ કે નિશ્ચયમાં તો નિશ્ચય ધર્મની યોજના એ જ્ઞાનીઓના હૃદયમાં રહેલી વાત છે, અને એ તો એવું કોઈ પાત્ર હોય અને એવી કોઈ જ્ઞાનીને પણ અંદરથી ઉલ્લાસ આવે તો એ રહસ્ય એને બતાવે છે કે આવી રીતે અંતર્મુખ થવાય અને આવી રીતે શુદ્ધાત્મ પદનું ગ્રહણ થાય તો ભાવના નિવેડા આવે, નહીતર જે કાંઈ કરવામાં આવે છે તે બધું ભાવરૂપ હોય છે. એમનું તો ખાસ કહેવું એ છે કે જીવ ધર્મના ક્ષેત્રમાં આવે છે અને જે કાંઈ કરે છે એ લોકસંજ્ઞાએ કરે છે, લોક ભાવનાએ કરે છે, લોક સહવાસને આડમાં ઉભો રહીને કરે છે, ત્યાં સુધી બધી ક્રિયા ભાવરૂપ હોય છે. કેમ કે ભાવમાં તો એ બીજા જીવોના સંયોગમાં જ જવાનો છે, નિર્વાણ થાય એને સંયોગ નથી જગતના જીવોનો. તો જગતના જીવોનો સંયોગ કેમ પ્રાપ્ત થયો ભાવ ભાવાંતરની અંદર? કે એને લોક ભાવના જ ભાવી છે, એને કોઈ એકત્વ ભાવનાને ભાવી નથી, લોક ભાવનાને ભાવી છે, લોક સહવાસને ચાહ્યો છે, અને એ રૂપ જે લોક સંજ્ઞા છે એને ભાવરૂપ થઈ પડી છે. માટે ધર્મ નથી પણ એક લોક સંજ્ઞાએ થતી પ્રવૃત્તિ એ પરિભ્રમણનું જ કારણ થઈ પડે છે, બીજું કોઈ કારણ થતું નથી. બહુ એવી ઊંડી ઊંડી ઘણી વાતો કરી છે. અહીંયા ગુરુદેવ કહે છે કે આત્માના જ્ઞાનના વેપારને સ્વ તરફ વાળવો તે વ્યવહાર છે, એ વ્યવહારને તું કર, એવા પ્રયત્નને તું કર, એમ કહે છે. સહજ શુદ્ધ પારિણામિક ભાવ તો પરિપૂર્ણ એકરૂપ છે. જે સહેજ શુદ્ધ પારિણામિક ભાવ છે, મૂળ સ્વરૂપ જે આત્માનું છે, એ તો પરિપૂર્ણ એકરૂપ છે, સ્વરૂપે કરીને પૂર્ણ છે, એમાં કોઈ ઉણપ નથી, એમાં કોઈ ખામી નથી, કોઈ ક્ષતિ નથી, કોઈ અધુરાશ નથી, એવું કાંઈ નથી. પોતાના સર્વગુણોથી પરિપૂર્ણ છે, કોઈની પણ જરૂર ન પડે એવું એ પરિપૂર્ણ છે, અને એકરૂપ છે સદાય, એમાં ક્યાંય ફરક પણ પડતો નથી, ક્યાંય એમાં ઘસારો લાગતો નથી, એમાંથી કાંઈ ઓછું થતું નથી, કોઈ કાળે એમાં કાંઈ ફેર પડતો નથી, એનું નામ એકરૂપ છે. જે કાંઈ ફેરફાર છે એ પર્યાયમાં છે, એ પર્યાયમાં પર્યાયની અંદર અધુરાશ પણ છે, સંસાર દશામાં વિકાર છે, માટે પ્રયાસ કરવાનો રહે છે. જે પ્રયાસ કરવો છે એ પણ પર્યાયમાં છે, અને જે પ્રયાસ કરવો છે એ પણ પર્યાય માટે કરવો છે, દ્રવ્ય માટે તો કાંઈ કરવાનો પ્રશ્ન જ રહેતો નથી, એમ કરીને કાઢી નાખ્યું. એટલે સાધકને એ ખ્યાલ છે કે મારું સ્વરૂપ પરિપૂર્ણ છે, જે પ્રયત્નો પુરુષાર્થ કરવાનો છે એ પર્યાયના કારણથી છે. છે, દ્રવ્યના કારણથી કાંઈ વાત છે નહીં. આટલી વાત સ્પષ્ટ છે સાધક દશામાં. પર્યાયમાં અધુરાશ છે, પર્યાયમાં વિકાર છે, માટે પ્રયાસ કરવાનું રહે છે. અને પર્યાય દ્રષ્ટિએ સાધ્ય સાધકના ભેદ પડે છે. એક પર્યાય પહેલા સાધક થાય છે, એ આગળ વધીને સાધ્ય દિશાને, પૂર્ણ દિશાને પ્રાપ્ત કરે છે. તો એવા ભેદ પડ્યા એ પણ સાધ્ય સાધકપણું પર્યાયમાં થયું. દ્રવ્યમાં ન તો સાધકપણું છે, ન તો સાધ્યપણું છે, ન તો બાદ પછી બાધકપણું છે તો કહેવાની પણ જરૂર રહેતી નથી. ફુગાનીજીના 645 જે વચનામૃત છે એમાં એ વાત એક લીધી છે. એ પ્રશ્ન ઉઠાવ્યો છે કે આવું ભેદ જ્ઞાન વર્તે છે અને એ ભેદ જ્ઞાનને લઈને આત્મા સદાય છે, આત્મસિદ્ધિનું એ સાધન છે, માટે સાધક કહેવામાં આવે છે ને, એને માટે જ્ઞાનીને ધર્માત્માને સાધક કહેવામાં આવે છે, આરાધક કહેવામાં આવે છે. તો કે ઈસ અપેક્ષા છે, ભલે સાધક કહો, વાસ્તવ મેં તો ન સાધક હું ન મેં વાદક હું. એ વાત કરી ગુરુદેવ અહીંયા, જે સુગાનીજીએ વાત કરી છે એ વાત અહીંયા ગુરુદેવે કરી. કે પર્યાય દ્રષ્ટિએ સાધ્ય સાધકના ભેદ પડે છે, દ્રવ્ય દ્રષ્ટિએ સાધ્ય સાધકના ભેદ પડતા નથી. કેમ કે એકરૂપ દ્રવ્ય છે, પરિપૂર્ણ છે, એમાં કાંઈ ભેદ પડવાનો પ્રશ્ન નથી. પર્યાય દ્રષ્ટિએ વિકાર અને અધુરાશ છે, પર્યાયમાં વિકાર પણ છે, અધુરાશ પણ છે, સાધકને પણ છે. તેને તે અધુરાશ અને તે વિકારને, તેને એટલે વિકારને અને અધુરાશને તત્વદ્રષ્ટિના જોરપૂર્વક ટાળીને કેવી રીતે ટળે છે અધુરાશ અને વિકાર? કે પરમ તત્વના હું પરિપૂર્ણ શુદ્ધ એક રૂપ છું એના જોરમાં એ ટળી જાય છે એમ કે છે. ટાળવા યોગ્ય છે, પણ એ કયા પ્રકારનો પુરુષાર્થ છે? કે દ્રવ દ્રષ્ટિનો પુરુષાર્થ છે કે હું પૂર્ણ છું, શુદ્ધ છું, એક રૂપ છું, એવું જોર આવતા એ અધુરાશ પણ ટળી જાય છે અને વિકાર પણ ટળી જાય છે. એ રીતે ટાળીને, એ પ્રકારે તત્વદ્રષ્ટિના જોરપૂર્વક ટાળીને, તત્વદ્રષ્ટિ એટલે દ્રવ્ય દ્રષ્ટિ, સ્વરૂપ દ્રષ્ટિ, એના જોરથી ટાળીને સાધકજી અનુક્રમે પૂર્ણ નિર્મળતા પ્રગટ કરે છે. અનુક્રમે એટલે ક્રમશઃ, એક સમયમાં કોઈ દિવસ પૂર્ણ દશા થતી નથી, ક્રમે કરીને પૂર્ણ થાય છે. પછી એ ક્રમનો સમય અંતર્મુહૂર્ત ન હો, કે એક ક્રમનો સમય કોઈ બે ચાર ભાવ હો, જુદી વાત છે, પણ ક્રમે પૂર્ણતા થાય છે, અક્રમે એક સાથે પૂર્ણતા થતી નથી. એટલે એ ટળીને સાધકજી અનુક્રમે પૂર્ણ નિર્મળતાને પ્રગટ કરે છે. યથાર્થ દ્રષ્ટિ થયા પછી સાધક અવસ્થા વચ્ચે આગા વિના રહેતી નથી. જ્યારે પ્રથમ સમ્યક દર્શન થાય છે, યથાર્થ દ્રષ્ટિ કો કે સમ્યક દર્શન થાય છે, ત્યાર પછી સાધક અવસ્થા વચ્ચે ઉત્પન્ન થાય છે અને પછી સાધ્ય અવસ્થા ઉત્પન્ન થાય છે. સિદ્ધિપૂર્ણ સાધ્ય અવસ્થા થઈ જાય સમ્યક દર્શનના કાળમાં, એવું કોઈને બંધું નથી. એવું બને કે પ્રથમ દ્રવ્યલિંગી થઈ ગયા હોય, મુનિરાજ થઈ ગયા હોય, ભાવલિંગ ન આવ્યું હોય, સમ્યક દર્શન પણ ન થયું હોય, અને સમ્યક દર્શન પ્રગટ થતાં અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન લે, પણ એ અંતર્મૂર્તનો ક્રમ પડે છે ત્યાં, એટલે સાધક અવસ્થા છે ત્યાં. સાધક અવસ્થા જ નથી એવું તો કોઈ જીવને ક્યારે ત્રણ કાળમાં બનતું નથી એમ કહેવું છે. વચ્ચે સાધક અવસ્થા એવા વિના રે નહીં. એના માટે ગુરુદેવ શ્રી દ્રષ્ટાંત પણ આપતા કે એક ઘોડો ઊંધો પીડ્યો છે, એને સવળો કરવો હોય ત્યારે સવળો કરવાની પ્રક્રિયામાં એ વચ્ચે આડો થયા પછી સવળો થાય. જગતમાં એવું કોઈ સાધન નથી, એવું કોઈ યંત્ર નથી એવી કોઈ પ્રક્રિયા કે પ્રયોગ નથી કે આડો થયા વિના સીધે સીધો સીધો થાય, બની શકે કે બની શકે જ નહીં. એમ આ જીવ અનાદિથી જગતમાં ઊંધો પીડ્યો છે, સાવ ઊંધો છે પૂરેપૂરો. એ જ્યારે પૂરેપૂરો સોળો થાય ત્યારે વચ્ચે સાધક અવસ્થા જેટલી આડશ આવ્યા વિના રહે નહીં, એટલો આડો થાય થાય ને થાય, એને સાધક અવસ્થા કહેવામાં આવે છે. એટલે યથાર્થ દ્રષ્ટિ થયા પછી સાધક અવસ્થા વચ્ચે આવ્યા વિના રહેતી નથી, કોઈ જીવને આવ્યા વિના રહે નહીં. સાધક થઈને જ સિદ્ધ અવસ્થામાં પહોંચે, સાધક થયા વિના સિદ્ધ અવસ્થામાં કોઈ પહોંચે નહીં. આત્માનું ભાન કરીને સ્વભાવમાં એકાગ્ર થાય છે ત્યારે જ પરમાત્મા રૂપ સમયસારને અનુભવે છે. આત્માનું ભાન કરીને એ સમ્યક દર્શનમાં અનુભવમાં આત્માનું ભાન કરીને એ જ વખતે ભાનના કાળમાં સ્વભાવલીનતા પણ પ્રગટે છે. કેમ કે દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ છે, એટલે ત્યાં દર્શન જ્ઞાન થાય અને સ્વરૂપલીનતા રૂપ ચારિત્ર ન થાય એવું કદી બને નહીં. એ વિષયમાં કેટલાક વિદ્વાનોને પણ એમ લાગે છે કે ચોથું ગુણ સ્થાન અવિરત વિશેષણ વાળું હોવાથી સમ્યક દ્રષ્ટિને ચોથા ગુણ સ્થાને શું કહે છે, અવિરત સમ્યક દ્રષ્ટિ. એટલે વીરતિ નહીં એવું સમ્યક, એવો સમ્યક દ્રષ્ટિ, વીરતિ વાળો નહીં પણ અવિરતિ, માટે ત્યાં ચારિત્ર નથી કહે છે. એનો ખુલાસો ગોમઠ સારમાં તો કરે છે નેમિચંદ્ર સિદ્ધાંત દેવ. નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી કહેવાના, સિદ્ધાંતના ચક્રવર્તી, કે એ તો પાંચમા ને છઠ્ઠા ગુણસ્થાન જેવું ચારિત્ર નથી એટલું કહેવાનો અભિપ્રાય છે, પણ સર્વાંશે ચારિત્ર નથી એવું કહેવાનો બિલકુલ અભિપ્રાય ત્યાં નથી એમ કહ્યું છે. ત્યાં પણ સ્વરૂપ આચરણ રૂપ સ્વરૂપલીનતાનું ચારિત્ર હોય છે. પણ દિગંબર સંપ્રદાયના શાસ્ત્રોમાં જનારા દિગંબર પંડિતો અને દિગંબરના ત્યાગીઓને પણ એ વાતમાં જરા ગડબડ છે, એ વાતનો સ્વીકાર આવતો નથી. જોકે સ્વીકાર નહીં આવવામાં અંગત કારણ મુખ્ય થઈ જાય છે કે કોઈ તો વ્રત લઈને બેઠા છે, કોઈ ત્યાગી થઈને બેઠા છે, કોઈ મુનિ થઈને બેઠા છે, અને કોઈ શાસ્ત્ર જ્ઞાન હોવાને લઈને જ્ઞાની થઈને બેઠા છે. તો એને પૂછો કે તમને સ્વરૂપલીનતા ક્યારે થઈ, સ્વરૂપલીનતા તો અત્યારે થાય જ ક્યાંથી, એ તો સાતમે ગુણસ્થાને થાય ને કાં બારમે ગુણસ્થાને થાય એમ કરીને વાતને સ્વીકારી નથી શકતા. જો સ્વીકારે તો પોતાને એ વાત નથી એ સ્વીકારવી પડે, નથી તો એ દશા નથી તો એ ગુણસ્થાન પણ નથી એમ સ્વીકારવાનો વારો આવે છે. એટલે એ કારણથી પણ એ વિષયની સમજણ છે, એ સમજણની અંદર વિપર્યાસ ઉભો રહે છે, એ વિપર્યાસ છે સમજણનો. નહીંતર શાસ્ત્રમાં અને ખાસ કરીને અધ્યાત્મ શાસ્ત્રમાં એ વિષય બહુ સ્પષ્ટ છે. ગુરુદેવે તો ઘણો સ્પષ્ટ કર્યો છે, પણ અધ્યાત્મ શાસ્ત્રમાં એ વિષય ઠેક ઠેકાણે સ્પષ્ટ છે. અને એના ઉપર તો આપણે જીન શાસનમ સવમ એનું સંકલન કર્યું છે કે એ જ જીન શાસન છે જે કાંઈ સ્વરૂપ લીનતા થઈને શુદ્ધોપયોગ પ્રગટ થાય છે એ જ સમસ્ત જીન શાસન છે. નિશ્ચય જીન શાસન છે એ સાચું જીન શાસન છે, અને એને જ જીન શાસન કહેવાય, એનો અભાવ હોય ત્યાં જીન શાસન કહેવામાં આવતું નથી. ગુરુ તો બહુ કહેતા કે આ ગજરથ કાઢે એને જીન શાસન કહેવું કે નહીં, અમારા ભગવાનને લઈને અમે ગાતે વાતે નીકળ્યા, આ આપણે રથયાત્રા કાઢીએ છીએ ને, પૂરી બાજુ તો હાથી જ મળે છે. દક્ષિણમાં જાઓ, અહીંયા રાજસ્થાનમાં જાઓ તો ત્યાં હાથી છે, આપણે અમદાવાદમાં હાથી છે, હાથી ઉપર કાઢે ભગવાનનો, હાથી જોડે, રથને હાથી જોડે, ગજરથ એને કહે છે. બધા ગામમાં જોવે મોટું શહેર હોય કે હા જૈનોની મોટી રથયાત્રા નીકળી, જીન શાસન કહેવું કે ન કહેવું, કે ખરેખર જીન શાસન નથી. જ્યાં શુદ્ધોપયોગ બિરાજમાન જ્ઞાની પુરુષ વર્તતા હોય, જ્ઞાની પુરુષને હયાતી હોય ત્યાં જીન શાસન છે, અને એમની આજ્ઞા એ ચાલતી જે કાંઈ આ બધી બાહ્ય ક્રિયાઓ છે એને વ્યવહારે જૈન શાસન ત્યાં કહેવામાં આવે છે. કેમ કે નિશ્ચય જૈન શાસન છે માટે, બાકી એનાથી વિમુખ હોય, એનો અભાવ હોય અને ધમાલ કરે માટે જૈન શાસન. તો વાત્સલ્યની ખબર પડે, અરસપરસ કેટલું વાત્સલ્ય હોય, કેટલો પ્રેમ હોય, સગા ભાઈ કરતાં પણ સાધર્મી ઉપર વધારે પ્રેમ હોય, એવો જે વાત્સલ્યનો જે પ્રકાર છે એ પ્રકારમાં આવવું ઘટે છે ત્યારે વાત્સલ્ય ગણાય છે, વ્યવહાર વાત્સલ્ય હો, અને એ પણ નિશ્ચય હોય તો, નહીતર ખાલી ખોખું છે. એવો પ્રકાર છે જૈન દર્શનમાં, એવો પ્રકાર છે. કુટુંબના પ્રેમને તો જંજાળ કહે છે, એ તો આનંદ ગંજી ગાયું છે. સાચું સગપણ તો સાધર્મી તણું, બાકી સગળી જંજાળ, આનંદ ગંજી ગાયું છે. એટલું તો આચાર્યોની તો શું વાત કરવી. સમયસારના નિર્જરા અધિકારમાં એ આઠે અંગનું વર્ણન, નિશંકથી માંડીને કાંક્ષિત માંડીને વાત્સલ્ય પ્રભાવના સુધીનો બહુ સુંદર વર્ણન છે. પંડિતજી જયચંદ્રજીએ તો ભાવાર્થમાં ઘણી જગ્યાએ વિશેષ ખુલાસા કર્યા છે. વધારે વિદ્વાન મોટા વિદ્વાન નો ક્યાં સવાલ છે, તો છે જ વિપર્યાસ. સંખ્યા સાથે સત્યને સંબંધ નથી, સત્યને સત્યની નિશંકતા સાથે સંબંધ છે, કોઈ સંખ્યા સાથે સંબંધ નથી. એ તો ટોડરમલજીને પ્રશ્ન કર્યો છે. ટોડરમલજીએ આજથી 150 વર્ષ પહેલાં ટિપ્પણી કરી સમાજ ઉપર કે સમાજમાં છેલ્લા 5-6 સૈકામાં, એટલે 500-600 વર્ષમાં મુનિધર્મનો ક્યાંય સદભાવ જોવામાં આવતો નથી. અત્યારે તો નથી કોઈ એમ કે મુનિ, સમજાય, પણ છેલ્લા 500-600 વર્ષમાં આ સંપ્રદાયના મુનિ જોવામાં આવતા નથી, એવું લખ્યું છે. ભડકા બધા કે તો પછી અમે બધા મુનિ નહીં, આવી ગયો ને ઓટોમેટિક, તો પછી બધા મુનિ નથી. હવે એ વખતે સંખ્યા કોઈ મુનિરાજની નથી, ભાવલિંગી મુનિરાજની કોઈ સંખ્યા નથી, અત્યારે નથી. તો તેથી શું જે કાંઈ સંખ્યામાં છે એને માની લેવા. હવે તમે નીચે ઉતરો તો જૈનમાંથી જુદા પડ્યા. આજે 1000 મુનિઓ શ્વેતાંબરમાં છે, 5000 મુનિરાજ ગણાય છે. એથી આગળ ચાલો અન્ય મતિમાં તો એમના જે સાધુ ઋષિ મુનિઓ કહેવાય છે જંગલમાં નેરા કેટલા, એ તો આપણા કરતાં વધારે સંખ્યા છે, એના કરતાંય વધારે સંખ્યા છે. માટે સંખ્યા સાથે કાંઈ લેવા દેવા નથી. જાજી સંખ્યા હોય માટે સાચું એવી વાત જૈન દર્શનના સિદ્ધાંતમાં જ નથી. વિદ્વાનોની સંખ્યા હોય, મુનિઓની હોય, ત્યાગીઓની હોય, ગમે તેની હોય, એને સત્ય સાથે કાંઈ સંબંધ નથી. આમ છે. શું કહે છે અહીંયા કે યથાર્થ દ્રષ્ટિ થયા પછી સાધક અવસ્થા વચ્ચે આવ્યા વિના રહેતી નથી. આત્માનું ભાન કરીને સ્વભાવમાં એકાગ્ર થાય છે, ત્યારે જ પરમાત્મા રૂપ સમયસારને અનુભવે છે. જીવ ક્યારે સમયસારને પરમાત્માને અનુભવે છે કે પ્રથમ આત્માનું સમ્યક દર્શનમાં ભાન થાય, એમાં એકાગ્રતા થાય, લીનતા થાય, અને ત્યારે જ એ પોતાના પરમાત્મા રૂપ સમયસારને અનુભવે છે. લીનતા રાગમાં હોય, ચારિત્ર એટલે લીનતા રાગમાં હોય, ચારિત્ર એટલે લીનતા પરદ્રવ્યમાં હોય, અને એને સમયસારનો અનુભવ થાય, એને શુદ્ધાત્માનું જ્ઞાન થાય, એને પોતાના નિજ પરમાત્માનું જ્ઞાન થાય, એને શ્રદ્ધાન થાય, એવું કદી બને નહીં. એને પ્રથમ લીનતા સમ્યક દર્શનના કાળમાં આવ્યા વિના રહે જ નહીં. અને એવી લીનતા આવે ત્યારે જ સમ્યક દર્શન સાચું. જો લીનતા ન આવે તો એ સમ્યક દર્શન નથી. સમ્યક દર્શનની કલ્પના ભલે ગમે તે કરી લીધી હોય, પણ એ સમ્યક દર્શન હરગીજ નથી. મિત્ર, એમ માને શાસ્ત્ર પ્રમાણે અમે બધું માનીએ છીએ, શા માટે અમારી શ્રદ્ધા સાચી નહીં? અમે શાસ્ત્ર પ્રમાણે માનીએ છીએ, અમારા આચાર્યો કીધું એ જ અમે માનીએ છીએ, માટે અમારી શ્રદ્ધા સાચી હોવી જોઈએ કે એ વાત ખોટી છે? પ્રથમ સમ્યક દર્શન સ્વાનુભવના કાળમાં એને સ્વરૂપલીનતા આવવી જ જોઈએ. જો સ્વરૂપલીનતા ન આવે તો એને સમ્યક દર્શન કહેવામાં આવતું નથી. આ ચારિત્ર પ્રધાન સમ્યક દર્શનની વ્યાખ્યા છે. આપણે લઈએ છીએ ને દ્રવ્યગુણ, એક ગુણથી બીજા ગુણની પ્રધાનતાથી બીજા ગુણની વ્યાખ્યા, એમાં ચારિત્ર પ્રધાન સમ્યક દર્શનની વ્યાખ્યા છે. નહીતર એને સમ્યક દર્શનની જ ખબર નથી, એને દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાને જ સમ્યક દર્શન માની લીધું છે, એ ખરેખર સમ્યક દર્શન નથી. એ કહે છે કે આત્માનું ભાન કરીને સ્વભાવમાં એકાગ્ર થાય છે ત્યારે જ પરમાત્મા રૂપ સમયસારને અનુભવે છે. એકાગ્રતાના કાળમાં અનુભવ થાય છે, એકાગ્રતા ન હોય તો અનુભવ થતો નથી. અનુભવે છે આત્માના અપૂર્વ ને અનુપમ આનંદને અનુભવે છે, અને એ કાળે આનંદ ગુણ ઉભરાઈને પર્યાયમાં એનો ઉભરો આવે છે, એ રીતે અનુભવમાં આવે છે, ઉભરાઈને બહાર આવે છે. જે આનંદ ગુણમાં અનંત અનંત અપરિમિત આનંદ ભરેલો છે, એ આનંદ સમ્યક દર્શનના કાળમાં સ્વરૂપલીનતાના કાળમાં ઉભરાઈને પ્યાયમાં આવે છે. કેવો છે આનંદ? આમ તો અનિર્વચનીય છે, તો પણ કથનચિત વચન ગોચર છે ત્યારે એને એમ કહેવાય છે કે જેવો સિદ્ધ પરમાત્માને પરમાનંદનો અનુભવ છે, એ ક્વોલિટીને એ જાતનો ત્યાં અંશે અનુભવ છે. એટલો ક્વોલિટીમાં, ક્વોન્ટિટીમાં નથી, પણ ક્વોલિટીમાં તો એવો જ છે. એવો આનંદ છે એ સમ્યક દર્શનના કાળમાં આવે છે, એ આનંદને અનુભવે છે, અને ત્યાર પછી સ્વવિકલ્પ દશામાં આવે તો પણ એને આનંદનું ઝરણું ચાલુ રહે છે. અંદરથી પાતાળમાંથી જેમ ફૂટ થાય ને પાણીનું ઝરણું ચાલુ થઈ જાય, ભલે પર્વત ઉપર ફૂટ થયું હોય તો પણ એ ઝરણું ચાલુ થઈ જાય, એમ આત્માના આનંદ પર્વતમાંથી આ ઝરણું ચાલુ થઈ જાય છે. પછી એને આનંદ આનંદ જ રહે છે. કોઈ પૂર્વકર્મને લઈને નારકીમાં ગયેલો સમ્યક દ્રષ્ટિ હોય તો પણ ત્યાં એને આનંદ સમ્યક દર્શનનો આવ્યા પછી આનંદનું ઝરણું ચાલુ રહે છે, સમ્યક લઈને ન ગયો હોય. મિથ્યાત્વ અવસ્થામાં સાતમી નારકી ગયો હોય પણ સ્વરૂપમાં એકાગ્ર થાય ત્યારે સિદ્ધ પરમાત્મા જેવા આનંદનો અનુભવ આવે, અને ત્યાર પછી આનંદનું ઝરણું ચાલુ રહે. કોઈ પ્રતિકૂળ સંયોગોનું દુઃખ એની પાસે તુચ્છ છે, કાંઈ નથી. અંતર સુખરસ ઘટાઘટી, બાહિર નારકી કૃત દુઃખ ભોગે, અંતર સુખરસ ઘટાઘટી, ઘટક ઘટક પીએ છે આત્માના આનંદને. એ કહેવાનો મતલબ એટલો છે, પ્રયોજન એટલું છે, એમાં જે દ્રષ્ટિકોણ છે એ છે કે કોઈ પણ પ્રસંગ, કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ સંયોગ આત્માને છોડીને છે, એ આત્માના આનંદ આગળ કાંઈ નથી. તો પછી આત્માના આનંદની અપ્રાપ્તિમાં બીજાની મુખ્યતા શા માટે કરવી? શું વાત લેવી છે? જીવ ક્યારે આનંદને ખોવે છે? આપણે એક વિચારીએ આ વિષયને, કે જીવ પોતાના નિજાનંદને ક્યારે ખોવે છે? કે એ પર વસ્તુમાં આનંદ લેવા જાય છે ત્યારે, અથવા તો પર વસ્તુથી દુઃખ માન્યું છે, દુઃખને છોડાવવા માગે છે, દુઃખથી છૂટવા માગે છે, અને એ સંયોગની માથાફોડમાં ઉતરે છે ત્યારે એને પોતાનો આનંદ ન આવી શકે. તો જે સાતમી નારકીનું દ્રષ્ટાંત છે એ વિચારવાનું છે કે એટલું તો દુઃખ નથી ને, એટલી તો પ્રતિકૂળતા નથી ને, કે એના આનંદમાં ભાગે એ નથી. તો પછી તારા આનંદને ખોઈને તું શા માટે બીજી બાજુ રોકાણો? એટલી બધી શું કરવા મુખ્યતા આપે કે આનંદને ખોવો પડે તારે? બસ આટલી વાત લેવાની છે. એવા શુદ્ધોપયોગનું વર્ણન કરતા શ્રીમદજી તો બહુ સરસ વર્ણન કરે છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ રિદ્ધિ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ, આ રિદ્ધિ સિદ્ધિ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ચમત્કાર, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જગતનું જે કાંઈ કહેવાતું હોય તે, એ શુદ્ધોપયોગ આગળ કાંઈ નથી. શુદ્ધોપયોગમાં એ બધું અંદર એની હેઠ છે, એમ કંઈ કહે છે, એની હેઠે બધું છે. એટલી શુદ્ધોપયોગના આનંદની મુખ્યતા છે. જ્યાં સુધી જે વસ્તુ જેવી કિંમતવાળી છે, એવી કિંમત જ્યાં સુધી જ્ઞાનમાં આવે નહીં, જ્ઞાનમાં ભાસે નહીં, કિંમત આંકે નહીં, ત્યાં સુધી એ બાજુનું આકર્ષણ થઈને પ્રયત્ન શરૂ થાય નહીં. અહીંયા એ વાત કરી 50મા બોલમાં કે નિર્ણય કરીને મતિ અને શ્રુત જ્ઞાનને અંતર્મુખ વાળવો એ વ્યવહાર છે. પણ એ ક્યારે વાળે? કે એને નિર્ણયના કાળમાં મૂલ્યાંકન થાય ત્યારે. યથાર્થ નિર્ણયનું એ એક લક્ષણ છે. આપણે તો નિર્ધાન દર્શનના છેલ્લા પ્રકરણમાં 9-10 લક્ષણ લીધા છે, એમાં એક લક્ષણ લીધું છે કે એને કેટલી કિંમત આવે, કે મારા અનંત આનંદ આગળ આખું જગત છે એનો કોઈ હિસાબ નથી. જગત ઈષ્ટ નહીં આત્મથી. મધ્યપાત્ર, એ તો હજી મધ્યપાત્ર લીધું, ઉત્કૃષ્ટ પાત્ર નથી લીધો, પણ મહાભાગ્ય ગણ્યો છે એને. એને એટલી કિંમત આપી કે આખા જગતની કિંમત કોઈ મારા અનંત આનંદ આગળ નથી, મહાભાગ્ય છે. ભલે મધ્ય પાત્ર છે, ઉત્કૃષ્ટ પાત્ર તો તરત પામે છે, પણ એ મહાભાગ્ય પાત્ર છે, એને ભાગ્યશાળી ગણ્યો છે, મહાન ભાગ્યશાળી ગણ્યો છે. એટલું મૂલ્યાંકન કરે તો જ એને અંતર્મુખ વળવાનું ઉપયોગને આકર્ષણ આવે, આકર્ષણ આવે તો જ વળે, નહીંતર કોઈ રીતે એ જગત બાજુથી પાછો વળે એવો ઉપયોગ નથી. એટલી જગતના પદાર્થોની, જગતની વસ્તુની, જગતની મોટાઈની એટલી બધી કિંમત આંકી દીધી છે આ જીવે કે ત્યાંથી ઉપયોગ જ પાછો વળી શકે એવું નથી, એવી પરિસ્થિતિ પોતે સર્જી છે અનંતકાળથી. એને આ મટાડવી જોઈએ. નિર્ણય કરીને, પ્રથમમાં પ્રથમ નિર્ણય કરીને એ પરિસ્થિતિમાં ફેરફારથી જવો જોઈએ, તો અંતર્મુખ વળી શકે, તો એને આનંદ આવે, અને તો એને ભવનિવૃત્તિ થાય. એક ક્ષણનો આનંદ અનંત ભવના ભૂક્કા બોલાવે છે. એક ક્ષણનો સમ્યક દર્શનનો આનંદ, કેટલી તાકાત એની! અનંત ભવને ખલાસ કરે એટલી તાકાત છે. એટલો તો એનું પરમ ઉત્કૃષ્ટ ફળ છે એનું. આ બધું મૂલ્યાંકન કરવા જેવો વિષય છે, એનું મૂલ્ય આંકવા જેવો આ વિષય છે. જ્યાં સુધી એનું મૂલ્ય આંકવામાં નહીં આવે ત્યાં સુધી બધા ફીફા જ ખાંડવાના છે. જે કાંઈ કરે એ બધા ફીફા ખાંડે, થોથે થોથા છે. કાંઈ કોઈ રીતે એને સાર્થક થાય એવું નથી, નિરર્થક થઈ જાય છે. એના માટે આ વાત કરે છે કે એને આનંદ આવે છે, આનંદના ઝરણા ધરે છે એમાંથી, શીતળ શીતળ શીતળીભૂત થઈ જાય આત્મા. શું આ બધો ઉકળાટ છે સમી જાય અને આત્મા શીતળ શીતળ શીતળીભૂત થઈ જાય, એવો આનંદ, અંદર શાંતિનો આનંદ છે. એના ઝરણા ઝરે છે, એનો પ્રવાહ ચાલુ રહે છે. એ પ્રવાહને રોકવા માટે સાતમી નારકીના પ્રતિકૂળ સંયોગો પણ સમર્થ નથી. તો પછી બીજાને તો ક્યાં વાત કરવી, એથી આગળ તો કોઈ વાત છે નહીં. એ રીતે અહીંયા 50મા બુલમાં ગુરુદેવે સ્વરૂપનો મહિમા કર્યો છે અને એ સ્વરૂપનો મહિમા બતાવનારા જે આચાર્યદેવ છે, કુંદ કુંદ આચાર્ય આદિ આચાર્યદેવ છે, એની નીચેના બોલમાં ભક્તિ કરી છે. 51મો બોલ છે એ આચાર્યદેવની ભક્તિનો બોલ છે. ગુરુદેવ શ્રી પ્રવચન કરતા કરતા ક્યારેક પોતાના ગુરુ, આચાર્યદેવ એટલે પોતાના ગુરુ, એ ગુરુનો મહિમા કરતા, નિમિત્ત છે કે ઉપાદાન છે ગુરુ, કે નિમિત્ત છે, નિમિત્તનો આટલો બધો મહિમા, કે હા નિમિત્તનો પણ આવો મહિમા કરવામાં આવે છે. જુઓ ગુરુદેવના શબ્દોમાં કેટલી વાત છે કે ભગવાન કુંદકુંદાચાર્ય દેવનો અમારા ઉપર ઘણો ઉપકાર છે. પ્રત્યક્ષ તો 2000 વર્ષ પહેલા પોતે નથી આ ક્ષેત્રમાં, જ્યારે ભગવાન કુંદકુંદાચાર્ય દેવ આ ભૂમિ ઉપર વિચરતા હતા ત્યારે તો ગુરુદેવ અહીંયા નહોતા, મહાવિદ્ય ક્ષેત્રમાં હતા 2000 વર્ષ પહેલા. તો 2000 વર્ષ પહેલા શું, આજથી 100 વર્ષ પહેલા પણ એ મહાવિદ્ય ક્ષેત્રમાં હતા. આજથી ગણો તો એ 101મી બેઠો હોય તો વૈશાખ સુધી બીજે, તો 100 વર્ષ પહેલા મહાવિદ્ય ક્ષેત્રમાં હતા. કુંદકુંદાચાર્ય દેવ તો 2000 વર્ષ પહેલા હતા અહીંયા, તો પણ એમના શાસ્ત્રમાંથી, એમની શાસ્ત્ર રચનામાંથી પોતાના સ્વરૂપનું અનુસંધાન થવાનું એક નિમિત્ત પડ્યું. તો શાસ્ત્રનો તો ઉપકાર માને છે સમયસારનો, પણ શાસ્ત્રના રચયિતા એવા કુંદકુંદાચાર્ય દેવનો પણ ઉપકાર માન્યો છે. અત્યારે તો કુંદકુંદાચાર્ય દેવ સ્વર્ગમાં બિરાજે છે, કેમ કે મુનિરાજ છે, ભાવલિંગી સંત છે, પૂર્ણ અવસ્થા અહીંયા મોક્ષની થઈ નથી, થતી નથી, એટલે અહીંથી સીધા દેવલોકમાં જાય છે. એમની દેવ સિવાય બીજી ગતિ હોય ને, થતી નથી, એટલે અત્યારે તો ક્યાં બિરાજે છે, દેવલોકમાં બિરાજે છે. 3 પાયમાં ગૌતમ સ્વામી, જંબુ સ્વામી અને સુધર્મ સ્વામી, ના 3 કેવળી થયા. પંચમારાના જે કેવળી થયા એ 3 થયા, પણ એ 4થા આરામાં જન્મેલા હતા. 5મા આરામાં એમનો જન્મ ન હતો, જન્મ 4થા આરામાં હતો, કેમ કે ભગવાનને નિર્વાણ થયો ત્યારે કંઈક 3-4 મહિના જ બાકી રહ્યા છે 4થા આરાના, પછી તરત 5મા આરાની શરૂઆત થઈ છે. એટલે એમના કાળના જે ભાવલિંગી સંતમાં ગણધરો હતા, જે તદભવ મોક્ષગામી ચરમ શરીરી હતા, એવા 3 ધર્માત્માનો મોક્ષ થયેલો છે, બાકી બધા સ્વર્ગમાં ગયા. ત્યાર પછી પણ જે આચાર્યો થયા, મુનિઓ થયા, જ્ઞાનીઓ થયા, એ બધા સ્વર્ગમાં જાય છે. એ પણ બધા ત્યાર પછી આ 5મા આરામાં જન્મેલા, આ ક્ષેત્રમાં તો કોઈ મોક્ષે જવાનો પ્રશ્ન જ નથી. શું કહે છે ખબર નથી મને, પુરાણની ખબર નથી કે કયા તીર્થંકરના વખતમાં એમનું હયાતી હતી, ક્યારે સમકાલીન હતા એ ખ્યાલ નથી મને. ભગવાન કુંદકુંદાચાર્ય દેવનો અમારા ઉપર ઘણો ઉપકાર છે, અમે તેમના દાસાનો દાસ છીએ, દાસ છીએ એમ નહીં, એમના કોઈ દાસ હોય તો એના પણ અમે દાસ છીએ. મુમુક્ષુને એવી ભક્તિ સત્પુરુષ પ્રત્યે આવે છે કે અમે સત્પુરુષના દાસ છીએ એમ નહીં, પણ સત્પુરુષના તો અમે દાસાનું દાસ છીએ. એવી જ્યારે ભક્તિ આવે ત્યારે પછી અભક્તિનો પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં, ત્યારે બીજા બધા આનુષંગિક પરિણામ આપોઆપ જ આવે છે. શું એમ તમે પણ સત્પુરુષ, આ એ જ સત્પુરુષને માનો છો, તમે પણ એ જ સત્પુરુષને માનો છો, થઈ રહ્યું એના એના દાસ તરીકે પછી એને થઈ જવાનું થાય છે. કેમ કે એ દાસ થયો તો એનો દાસનો અનુદાસ પોતે છે. માટે એવી વાત્સલ્યની ભાવના આજે પણ શ્રીમદજીના આશ્રમમાં ઠીક ઠીક પ્રમાણમાં જોવામાં આવે છે. કમ ભાગ્ય આપણા સમાજમાં એ પ્રમાણ ઓછું છે, પણ શ્રીમદજીના અનુયાયીઓના સમાજમાં એ પ્રમાણ બહુ સારું. આજે પણ એનું થોડું ઘણું દર્શન થાય છે. અજાણ્યુંમાં અજાણ્યો માણસ હોય ને એમ થાય, એમ કૃપાળુદેવના ભક્ત છે એમ, આપણે ભલે નથી જાણતા પણ કૃપાળુદેવ પ્રત્યે શ્રદ્ધા છે એમ, એને એ વાત મોટી લાગે છે. કૃપાળુદેવ પ્રત્યે કોઈ શ્રદ્ધા ધરાવે છે એ વાત બહુ મોટી લાગે છે. કેમ કે સંપ્રદાય બુદ્ધિ લોકોની છૂટતી નથી, અને સંપ્રદાય બુદ્ધિ છોડે ત્યારે સત્પુરુષને માનતો થાય, નહીંતર સંપ્રદાયની પકડમાંથી છૂટે એવી પરિસ્થિતિ ઓછી છે. તો એનો એને મહિમા આવે છે કે એમ કૃપાળુદેવ પ્રત્યે શ્રદ્ધા રાખે છે એમ, બહુ મોટી વાત છે. હે હા, ગ્રસ્ત છે તો પણ કૃપાળુદેવ બોલે, શ્રીમદ બોલે તો એમને તોછડું લાગે, શ્રીમદ શબ્દ એમને તોછડો લાગે છે. નહીતર શ્રી એટલે જ્ઞાન રૂપી લક્ષ્મી, શ્રી એટલે લક્ષ્મી, અને એ જ્ઞાન રૂપી લક્ષ્મી ઓલી નહીં, મદ એટલે એ વાળા, લક્ષ્મીવાન લક્ષ્મીવાળા, એને શ્રીમદ એમ કહેવામાં આવે છે. એમ વાત છે, એ વિશેષણ તો ઊંચું છે, આચાર્યોને એ વિશેષણ વપરાય છે, શ્રીમદ ભગવત કુંદકુંદાચાર્ય દેવ એમ કહેવાય. શું એવું વિશેષણ એમને લાગ્યું છે રાજચંદ્રજીને શ્રીમદનું પ્રસિદ્ધ, તો પણ એ લોકોને એ ઓછું પડે છે, એટલી તો ભક્તિ છે એ લોકોની, એ પણ ઓછું પડે છે એને, તો કૃપાળુદેવ છે આપણા. એમને જે કંઈ વચનો કહ્યા, ભલે આપણે ઉપસ્થિત નહોતા, ભલે આપણે પ્રત્યક્ષ યોગ નથી પામ્યા એમનો, પણ એમના વચનોનો તો યોગ પામ્યા છે ને, માટે આપણા માટે કૃપાળુ છે. એવી ભક્તિ ત્યાં વિશેષ છે, એમ અહીંયા ગુરુદેવ પણ એવી ભક્તિ કરે છે. આનું નામ ભક્તિ છે, બહુમાનપૂર્વક ભક્તિનો વિષય છે. અને ગુરુદેવ શ્રીના સિદ્ધાંતિક પ્રવચનોમાં પણ ક્યારેક ભક્તિ એવી ઉભરાઈને આવતી હતી એનો આ નમૂનો છે. 51મો બોલ એ ભક્તિનો આ નમૂનો છે. અમે તેમના દાસાનો દાસ છીએ, શ્રીમદ ભગવત કુંદકુંદાચાર્ય દેવ મહાવિદ્ય ક્ષેત્રમાં સર્વજ્ઞ વિતરાગ શ્રી સિમંદર ભગવાનના સમવસ્તરણમાં ગયા હતા. નહીંતર અહીંથી કોઈ જીવ મહાવિદ્ય ક્ષેત્રમાં જાય એવું બની શકે નહીં, એ મર્યાદા નથી. પણ કોઈ એવા ઉત્કૃષ્ટ પુણ્યના યોગને લીધે ભગવાન કુંદકુંદાચાર્ય દેવ મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા હતા, અને ત્યાં બિરાજમાન જે 20 સર્વજ્ઞો છે એમાં એક સર્વજ્ઞ વિતરાગ શ્રી સિમંદર ભગવાન છે, તેમના સમવસરણમાં ગયા હતા અને 8 દિવસ ત્યાં રહ્યા હતા. તો 8 દિવસ ત્યાં ખાધું પીધું હશે કે નહીં, કે નહીં 8 દિવસના ઉપવાસ. કેમ ઉપવાસ થયા? કોઈ આહાર દેનાર હતું કે આહાર દેનાર હતું ન હતું એ સવાલ નથી. ત્યાં તો એવા શ્રીમંતો હોય છે કે મુનિઓના આહારદાન રોજ મળે એમને, સહેજે સહેજે એટલી રસોઈ થતી હોય, એમના માટે રાંધો ન પડે. ગમે એટલા એક મુનિ આવે, 2-5 મુનિ આવે, મીનુનું ટોળું આવે તો પણ આહારદાન દેવામાં કાંઈ વાંધો નથી આવતો. પૂજ્ય બેનશ્રી છે કોઈ એવા જ શ્રીમંતને ત્યાં નગર શેઠના કુટુંબમાં જ હતા ત્યાં. એ વારદાનનો ત્યાં પ્રસંગ ઘણો હતો. તો પણ અહીંયા જે સમોસરણમાં 8 દિવસ રહ્યા, એ ભગવાનની વાણી સાંભળવામાં, અમૃત રસનું પાન કરવામાં એમને આહારનો વિકલ્પ ઉઠતો નહોતો, એમ કેવું છે. એ વાણીની મધુરતા એટલી કે કોઈને તૃષા યાદ આવે નહીં, કોઈને ભૂખ યાદ આવે નહીં, કોઈને નિંદ્રા પણ યાદ આવે નહીં. શરીર ધર્મો શરીર જાણે છોડી દે છે. આવો તો ભગવાનની વાણીનો યોગનો પ્રભાવ છે કે જાણે શરીરનો ધર્મ જ નથી. શરીરને ખાય નહીં, પીએ નહીં, ઊંઘે નહીં, કોઈ હાજત નહીં, કોઈ જાય નહીં, ખસે નહીં, ત્યાંથી હલે નહીં સાંભળવામાંથી. 8 દિવસ ત્યાં રહ્યા હતા એ વિશે અણુ માત્ર શંકા નથી. આ તો દિગંબરો ઘણા શંકા કરે છે, અન્ય મત તો કરે શંકા, એને તો શ્રદ્ધા ન હોય, પણ દિગંબરના વિદ્વાનો ત્યાગીઓ પણ આ વિષયમાં શંકા કરે છે. પણ પૂજ્ય બેનશ્રીને તો એ પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય હતો, તેમાં કઈ શંકાનો પ્રશ્ન નથી. એ વાત એમ જ છે, કલ્પના કરશો નહીં અને ના કહેશો નહીં, કેમ કે એ પ્રત્યક્ષ થયેલી વાત છે. માનો તો પણ એમ જ છે અને ન માનો તો પણ એમ જ છે, આટલી નિશંક વાત છે. પૂજ્ય બેનશ્રીને તો જાતિ સ્મરણ જ્ઞાનમાં જ્ઞાન પ્રત્યક્ષ હતું, પણ ગુરુદેવને તો એ ભાવભાષણમાં એટલું નિશંક હતું કે એમ જ છે, બીજી રીતે કાંઈ છે નહીં. ભલે જાતિ સ્મરણ નહોતું તો પણ એટલું જ જ્ઞાનની અંદર બળ છે, એટલી દ્રઢતા છે, એટલી નિશંકતા છે. કેમ કે એમના આત્માનો એમાં પોકાર છે, એમાં એમનો આત્મા સાક્ષી છે, એ આત્માના અવાજમાંથી નીકળેલી વાત છે. ઓમકાર નાદ આવેલો છે અંદર માંથી, ઓમકાર નાદ આવેલો છે. હા ચોક્કસ, એકદમ સ્પષ્ટ જ્ઞાનની નિર્મળતાનો વિષય છે. ન માનો તો પણ એમ જ છે, યથા તથ્ય વાત છે, આ વાત યથા તથ્ય છે, એમ જ છે, પરમ સત્ય છે, અક્ષરશ સત્ય છે અને પ્રમાણ સિદ્ધ છે. જ્ઞાનના પ્રમાણથી મતિ જ્ઞાન પ્રમાણ છે, શ્રુત જ્ઞાન પણ પ્રમાણ છે, અને એનાથી એ સિદ્ધ થયેલી વાત છે, એમાં કોઈ શંકા કરવાનો પ્રશ્ન રહેતો નથી. એ રીતે અહીંયા આચાર્ય મહારાજની ભક્તિ કરીશું.